દાદાવાણી ફેબ્રુઆરી 2021 શુદ્ધાત્માના લક્ષ્ય ઉકલે વ્યવહાર સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાને વ્યવહાર અને નિશ્ચયની બંને પાંખોને સમાંતર કરીને મોક્ષ માર્ગે વિહાર કર્યો છે ને લાખોને કરાવ્યો છે. આત્મજ્ઞાન અને વ્યવહાર જ્ઞાનની ટોચ પરની સમજ આપી સંસારમાં જાગૃત કરી આપ્યા છે. જ્ઞાનવિધિ પ્રયોગ દ્વારા મુમુક્ષુઓની રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ રાઇટ બિલીફ બેસે છે કે હું ચંદુ નથી ને હું શુદ્ધાત્મા છું, ચંદુ જુદો ને શુદ્ધાત્મા જુદો. એ વાત જે આપણને સમજાય છે તે થિયરેટિકલ છે, પરંતુ સાથે સાથે આ જ્ઞાનની પ્રેક્ટિકલ ગોઠવણી કરી સંસારનો ઉકેલ લાવવો પણ અનિવાર્ય છે. વ્યવહારમાં આપણા થકી જ્યાં સુધી બીજાને કંઈ પણ દુઃખ થાય છે, કોઈના દોષ કે નેગેટિવ દેખાય છે, કશાયો થાય છે, ત્યાં સુધી મહાત્માઓએ જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે હજુ કશાયો ડિસ્ચાર્જમાં ખાલી નથી થયા, ઉપશમ છે. આવા ડિસ્ચાર્જ કશાયોના વિસ્ફોટ થવાના પ્રસંગોમાં કઈ રીતે વિતરાગ રહેવાય તેની સુંદર, સરળ ને સોંસરી ઉતરી જાય તેવા સચોટ દ્રષ્ટાંતો સાથેની સમજ અત્રે પ્રગટ કરવામાં આવી છે. પ્રસ્તુત અંકમાં શુદ્ધાત્માનું લક્ષ્ય રાખી ચંદુના રોજિંદા જીવન વ્યવહારમાં કેવી રીતે જાગૃતિ રાખવી એવા દાદાના જીવન વ્યવહારના પ્રસંગો વર્ણવાયા છે, જેથી મહાત્માઓને શુદ્ધાત્મા અનુભવવાની સમજણ મળે. જેમ કે ચંદુને કોઈ ગાળ આપે ત્યારે, અપમાન કરે ત્યારે, ઓફિસમાં ચંદુ કોઈને વઢે ત્યારે, કરતા પત્ની ભ્રાંતિ વખતે, દોષિત દ્રષ્ટિ વખતે વગેરે, તે સમયે સામાન્ય નિર્દોષ જોઈએ, રિયલમાં શુદ્ધાત્મા જોઈએ, વ્યવસ્થિત કરતા છે તો શુદ્ધાત્મા અકર્તા છે એવી જાગૃતિ ગોઠવીએ તો ઉકેલ આવે. બીજાના દોષો જોવાથી દોષિત દ્રષ્ટિથી સંસાર ખડો છે અને શુદ્ધ દ્રષ્ટિથી સંસાર વિરમે છે. દાદાશ્રી કહે છે કે શુદ્ધાત્મા પદ અનુભવ્યા પછી મને તમારા બધા સાથે કોઈ જુદાઈ નથી રહેતી ને અભેદતા જ રહે છે. કારણ કે નિરંતર આત્મરૂપે રહી જીવ માત્રને શુદ્ધાત્મા રૂપે જોઈએ છીએ. હવે મારા ને તમારામાં મને કોઈ ભેદ વર્તાતો નથી એવી અભેદ દ્રષ્ટિ કેળવાય છે, અને એ અભેદ થવા માટે જ આ વિજ્ઞાન છે. દાદાશ્રી ખૂબ જ કરુણાથી કહે છે કે જ્યાં 5 આજ્ઞાનું પાલન છે ત્યાં દાદાનું રક્ષણ કાયમ માથે રહેશે. અમારી એક જ ભાવના છે કે મહાત્માઓ, અમારી આજ્ઞા તમારે માથે ને તમારો આખો સંસાર દાદાને માથે. દાદા તમારું બધું રિલેટિવ રિયલનું સાચવી લેશે. હું શુદ્ધાત્મા છું મોક્ષનું મોબારું કહેવાય, એ પદથી મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે. હવે મહાત્માઓને 5 આજ્ઞાના પુરુષાર્થ થકી અનુભવની શ્રેણી ચડાશે ત્યારે નિરાલંબ આત્મા અહીં જ અનુભવાશે. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ફેબ્રુઆરી 2021 શુદ્ધાત્માના લક્ષ્ય ઉકલે વ્યવહાર.
દિવ્ય ચક્ષુ આપી બનાવ્યા શુદ્ધાત્મા.
કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા હતા, પણ તે 5 જ મિનિટ માટે, તેનો વૈરાગ્ય ટાળવા. પછી પાછા લઈ લીધા હતા. અમે તમને પરમેનન્ટ દિવ્ય ચક્ષુ આપીએ છીએ, પછી જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય, અમારામાં દેખાય, આમનામાં દેખાય, ઝાડમાં દેખાય ને ગધેડામાંય દેખાય, જીવ માત્રમાં ભગવાન દેખાય, આત્મવત સર્વભૂતેષુ જ દેખાય બધે. પછી છે કઈ ઉપાધિ? જૈનોના મોટા આચાર્ય આનંદગંજી મહારાજ શું કહી ગયા 300 વર્ષ ઉપર, કે આ કાળમાં દિવ્ય ચક્ષુનો નિશ્ચય કરીને વિયોગ થઈ પડ્યો છે, તેથી બધાએ બારણા બંધ કરી દીધા. આ તો કુદરતી રીતે ગજબનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, નેચરલ એડજસ્ટમેન્ટ છે. તે દિવ્ય ચક્ષુ કલાકમાં જ સુલભ થઈ ગયા છે. આ જ્ઞાન તો ઠેઠ મોક્ષે લઈ જાય ત્યાં સુધી જોડે જ રહેશે. અહીં અમારી હાજરીમાં અંતઃકરણ શુદ્ધિ થયા કરે, એમાં જે દુઃખ થતા હોય તો તે બંધ થઈ જાય, ઉપરાંત શુદ્ધિ થાય. એ શુદ્ધિથી તો સાચો આનંદ ઉત્પન્ન થાય, કાયમની શાંતિ થાય. દેહ સાથે અંતઃકરણની ભેટ મૂકીને એક જ કલાક જ્ઞાની પુરુષ સાથે બેસો તો જગતનો માલિક થાય. અમે એ એક કલાકમાં તો તમારા પાપો ભસ્મીભૂત કરી નાખીએ અને દિવ્ય ચક્ષુ તમારા હાથમાં આપીએ, શુદ્ધાત્મા બનાવી દઈએ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને.
નથી શુદ્ધાત્માને રાગ દ્વેષ.
હવે તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો?
શુદ્ધાત્મા.
તો શુદ્ધાત્મામાં એક પરમાણુ રાગનું દ્વેષનું કશું રહ્યું નહીં, માટે તમને સંપૂર્ણ શુદ્ધાત્મા બનાવ્યા છે પદમાં. ને શું કરવા આમ કરો છો? તમને 100% શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા છે ને, જ્યાં કિંચિત માત્ર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ નથી. તમને સમજાઈ ગઈ ને આ આંટી? આ તો તમારી પહેલાની આદત છે ને, તે જ હતી નથી. આદતમાં કે આ મને જ થઈ ગયું, આ તો ગેરંટેડ છે. આ કંઈ જેવી તેવી વસ્તુ નથી, આ ગેરંટેડ મોક્ષ આપેલો છે, આત્મા મોક્ષ આપેલો છે. પણ ભોગવતા આવડે એટલું એના બાપનું. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે, વિતરાગ છે, પણ પ્રકૃતિ રાગ દ્વેષવાળી છે, એણે વિતરાગ થવાનું છે. પ્રકૃતિ વિતરાગ થવા શુદ્ધાત્માનું જ્ઞાન થવું જોઈએ. અત્યારે આ જ્ઞાન પછી રાગદ્વેષ થતા દેખાય છે ને, એ આકર્ષણ ને વિકર્ષણ છે, એ પુદ્ગલનો ગુણ છે. પણ મને આમ થાય છે એમ કહ્યું કે એ રાગ, રાગ દ્વેષ તે પાછો પોતાનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ રાગદ્વેષવાળો છે જ નહીં, આત્મા સ્વભાવે વિતરાગ છે. આ તો પુદ્ગલનો સ્વભાવ છે રાગદ્વેષ. એટલે આકર્ષણ ને વિકર્ષણ એ પુદ્ગલનો સ્વભાવ છે. એ પુદ્ગલના સ્વભાવને પોતાનો સ્વભાવ માની અને પોતે એમ કહે છે કે મને રાગદ્વેષ થાય છે, એ રોંગ બિલીફ છે. જ્યાં સુધી હું પુદ્ગલ છું, હું આ જ છું, ચંદુભાઈ જ છું, ત્યાં સુધી આ વેષ થશે. અને જ્યારે હું ચંદુભાઈ છૂટશે ને હું શુદ્ધાત્મા થશે, ત્યારે આ વેષ છૂટી જશે. એ રાગદ્વેષ ત્યાં આત્મા નહીં, આત્મા ત્યાં રાગદ્વેષ નહીં. જેટલો રાગદ્વેષ ઓછો એટલો આત્મા પ્રગટ. રાગદ્વેષ ખલાસ તો આત્મા સંપૂર્ણ. એટલે વિતરાગ પદ આપેલું છે. આ કંઈ જેવું તેવું પદ છે, આ એક્ઝેક્ટ છે. આ વિચાર કરવા જેવું નહીં. અને ચિંતા શરૂ થાય તો જાણવું કે આ વિતરાગતા નથી. એટલે હવે તમે આ તરફ વળ્યા ને, એટલે હવે તમને એના પુષ્ટિના કારણો મળી આવશે. કારણ કે તમે પોતે શુદ્ધાત્મા છો. આ બીજું બધું જે રહે છે ને, તે જ્ઞેયને અને દ્રશ્યને તમે આગળ લાવો એ લેવા દેવા નથી. જ્ઞેય તો આવું હોય ને તેવું હોય. જ્ઞેય તો મહી મનમાં શું કહે કે આપઘાત કરવો પડશે, પણ તે કોને? એને ને. આપણે શું? આપણે તો જાણનાર છીએ. એટલે આ પદ જુદી જાતનું છે, વિતરાગ પદ છે.
શુદ્ધાત્મા કઈ રીતે જોવા?
શુદ્ધાત્માને કેવી રીતે જોઈ શકાય?
એવું છે ને કે શુદ્ધાત્મા જોવો એનો અર્થ શું છે? આ સોનાની દાબડી છે, એની મહી મૂકેલો હીરો એક ફેરો ખોલીને હું બતાડી દઉં, પછી દાબડી વાસી દઉં, તેથી કરીને કંઈ હીરો જતો રહ્યો નથી. આપણા લક્ષમાં રહે કે એમાં હીરો જ છે, કારણ આપણે તેને જોયો હતો. વળી આપણી બુદ્ધિએ તે દાડે એક્સેપ્ટ કરેલું છે. અમે જ્ઞાન આપીએ તે ઘડીએ તમારા મન, બુદ્ધિ, ચિત્તને, અહંકાર બધાએ એક્સેપ્ટ કરેલું છે. ત્યાર પછી શંકા ઊભી થતી જ નથી. આ શરીરમાં બે વિભાગ છે, એક ચંચળ વિભાગ અને બીજો અચંચળ વિભાગ. અચળ તે આત્મા છે, મૂળ આત્મા તો શુદ્ધાત્મા છે, એ એક ક્ષણ પણ અશુદ્ધ થયો જ નથી. આત્મા શુદ્ધ ચેતન છે. આ દેખાય છે ને એ મિશ્ર ચેતન દેખાય છે, અને શુદ્ધ ચેતન એ શુદ્ધાત્મા છે અને એ જ પરમાત્મા છે. જેટલી આ તમને તમારા વેપારમાં ઝીણવટ છે, તેટલી જો આત્મામાં ઉતરે તો કામની. આપણે તદ્દન છાસિયું સોનું લઈ ગયા હોઈએ તોય સોની વઢે નહીં, એ તો માત્ર સોનાને જ જુએ. લોકોનો તો બગાડવાનો જ સ્વભાવ, છતાં સોની તો સોનાને જ જુએ. આ ડોક્ટરો તો વઢે કે અલ્યા કેમ શરીર બગાડ્યું, સોની ના વઢે. જ્ઞાની પુરુષ પણ સોનીની જેમ આત્મા જ જુએ, બહારનો માલ ના જુએ. સોનાની અવસ્થાઓ બદલાય, છાસિયું થાય, પાણી થાય, પાવડર થાય, ને તેમાંથી પાછું ચોખ્ખું સોનું થાય. આમ અવસ્થાઓ બદલાયા કરે, છતાં સોનું તો સોનું જ રહે છે. સોનીને સોનામાં જેવું લક્ષ રહે છે, તેવી રીતે તમને આત્મામાં લક્ષ હોય તો કામ થાય. સોની સોનામાં જ લક્ષ રાખે. બહારથી ગમે તેવું છાસિયું દેખાય, પણ લક્ષ 100 ટચના સોનામાં જ હોય, તેમ જ્ઞાની પુરુષ ચેતનમાં જ લક્ષ રાખે.
શુદ્ધાત્મા થઈને વર્તે વ્યવહારમાં.
કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો. તે થયા પછી એ ભૂલે નહીં ને રાત દાડો કે હું વડાપ્રધાન છું. ના ભૂલે ને, તે ભૂલે નહીં એટલે એનું કામે ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને તો હું વડાપ્રધાન છું એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયા ને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ, સમજી જાઓ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે, તે તો વડાપ્રધાનને જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાડો મારે, કોઈ ગાળો ભાંડે, એ તો બધા કર્મના ઉદય તો એમને છે ને, પણ એ એમની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે, એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ચંદુભાઈ છું એ ભૂલી ના જાય, એમ કંઈ ભૂલે પાલવે. બધું લક્ષમાં જ હોય ને.
આત્મા અનુભવ પછી શુદ્ધાત્માનું ભાન.
હું શુદ્ધાત્મા છું તેમ સમજાયું છે, પરંતુ તેનું નિરંતર ભાન રહેતું નથી.
ભાન શું વસ્તુ છે એ તમને સમજાવું. કે કોઈ સિગરેટ પીતો હોય તે એનો છોકરો મહી આમ હાથ અડાડવા જાય, હવે આ છોકરાને આ રોગ ક્યારે જશે. કોઈ પીવે ત્યારે એને આ હાથ અડાડવા જેવું કરતો હોય ને આમ આમ કરે, એ તો પછી એક દાડો એના હાથ આમ પકડી જરા સિગરેટ અડાડી આપીએ, તે ખૂબ દચાય, પછી એ અનુભવ ભૂલે નહીં આખી જિંદગી. સળગતી સિગરેટનું જરા લાલ દેખાયું કે ભાગે, લાલ દેખાયું કે ભાગે, એનું નામ અનુભવ કહેવાય. એવો અમે તમને આત્માનો અનુભવ કરાવી આપ્યો છે ત્યારે તમને શુદ્ધાત્મા રહે છે, એમને એમ તે રહેતો હશે. અમે તો દજાડ્યા વગરે કરી આપીએ આત્માનો અનુભવ. આ જગતમાં વસ્તુઓનો અનુભવ હોઉં દાજીને કરવો પડે,
પણ આ આત્માનો અનુભવ તો પરમાનંદ,
આમાં દાજવા કરવાનું નહીં. અમારી જોડે બેસો ત્યારથી જ આનંદ ઉત્પન્ન થાય, શુદ્ધાત્માનું નિરંતર ભાન રહે જ છે, તેથી વધારે શું જોઈએ. આ જ્ઞાન તમને નિરંતર હાજર રહે છે. તમે કોર્ટમાં હોય તો એ હું શુદ્ધાત્મા છું
એ ભાન તમને ભાન રહ્યા જ કરે.
પાપો ભસ્મીભૂત થયા સિવાય ભાન રહે નહીં કોઈ દાડોય. આ તો એક શબ્દ તમને કયો હોય તો બીજે દાડે યાદ ના રહે, ત્યારે આ યાદ નથી રાખવાનું.
શુદ્ધાત્માની ગાદી પર ના નડે અસરો.
તમે શુદ્ધાત્મા છો જ, પણ તેનું ભાન થવું જોઈએ, તે વ્યવહારમાં કેવી રીતે દાદા, એ સમજાવો.
પોતે શુદ્ધ જ છે. ચંદુભાઈના હાથે કંઈ જીવ મરી ગયો તો પણ પોતાની શુદ્ધતા ન ચૂકે એનું નામ જ્ઞાન કહેવાય. પોતાને ભ્રાંતિ ઉત્પન્ન ના થાય કે આ મેં માર્યો, કારણ કે મારનાર આપણે છીએ જ નહીં, શુદ્ધ સ્વરૂપ છીએ આપણે. કરતા ભોગતા આપણે છીએ જ નહીં, કરતા ભોગતા છે તેનો આ ગુનો છે. એટલે તમારે તો ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું, અને જીવ તેમના હાથે મરી જાય તો આપણે જરા સલાહ આપવી કે ચંદુભાઈ જરા સાચવીને ચાલો તો સારું. જો સાયન્ટિફિક રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી, પણ સાયન્ટિફિક રીતે આપણા લોકોને રહેતું નથી. શુદ્ધ જ છે એ ભાવ છૂટે નહીં, અને સામો આપણને ગાળ પાંડતો હોય ને માર મારતો હોય તો એ શુદ્ધ જ છે એવો ભાવ ના છોડવો જોઈએ. જગત આખું પ્રતિપક્ષી ભાવથી કર્મ બાંધે છે. સ્વરૂપ જ્ઞાનીને પ્રતિપક્ષી ભાવ ના હોય, અસર થાય પણ કર્મ ના બંધાય, અને જ્યારે પરાક્રમ ઊભું થાય ત્યારે તો અસર પણ ના થાય. અસરમાં શું થાય કે કોઈ ગાળ ભાંડે તો આ મને આવું બોલ્યા જ કેમ એમ થાય, પણ પરાક્રમ શું કહે છે
કે તે તારી ભૂલ હશે માટે જ કહે છે,
ને ખોટ ગઈ તે વેપાર કરતા આવડતું નથી તેથી. આમ પોતે પોતાની જોડે વાતચીત કરીએ તો પોતાની ઓળખાણ થાય, પરિચય થાય. પોતાની ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય થાય. આ તો ગાદી પરથી તરત ઉઠી જાય છે, એ અનાદિકાળનો પરિચય છે તેથી, અને ભોગવટો બાકી રહ્યો છે તેથી.
હોમમાં રહી સુપરફ્લુઅસ વ્યવહાર.
આ સંસારમાં સુખ નથી એ સમજવું તો પડશે ને. ભાઈઓ અપમાન કરે, ભાઈ સાહેબ પણ અપમાન કરે, છોકરા અપમાન કરે, આ તો બધો નાટકીય વ્યવહાર છે. બાકી આમાંથી કોઈ સાથે ઓછા આવવાના છે. તમે પોતે શુદ્ધાત્મા ને આ બધા વ્યવહારો ઉપર છલ્લા એટલે કે સુપરફ્લ્યુઅસ કરવાના છે. પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને ફોરેનમાં સુપરફ્લ્યુઅસ રહેવું. સુપરફ્લ્યુઅસ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં, તે ડ્રામેટિક, તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે, નાટક જ ભજવવાનો છે, ડ્રામામાં ખોટ ગઈ તો પણ હસવાનું, ને નફો આવે તો પણ હસવાનું. ડ્રામામાં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે. મોઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહી તન્મયાકાર ના થઈએ. આપણે લટકતી સલામ રાખવાની. ઘણા નથી કહેતા કે ભાઈ મારે તો આની જોડે લટકતી સલામ જેવો સંબંધ છે. એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને લટકતી સલામ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ લટકતી સલામ. અમે નિરંતર બધા જોડે લટકતી સલામ રાખીએ છીએ તોય બધા કહે કે તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો. હું વ્યવહાર બધાએ કરું છું, પણ આત્મામાં રહીને.
શુદ્ધાત્માના ભાન સાથે વ્યવહાર.
દાદા, વ્યવહારની વાત કરવી અને આત્મામાં રહેવું એ બે સાથે કેવી રીતે બની શકે છે?
એ સ્વાભાવિક રહે. અમને તો
અમારે કેવી રીતે શીખવી એ વસ્તુ?
હું બોલતો નથી એવું ભાન રહે એટલે પછી સ્વાભાવિક રહે. હું કરતા નથી એવું ભાન રહે એટલે પછી એ જ આવી ગયું ને. સ્વાદિષ્ટ લાગે એટલે તું કંઈ ખાઈ જતો હશે, એમાં આત્મા ખાઈ જતો હશે?
ના,
ખાનારો જ ખાય, જોનારો જોયા કરે.
તમને આપણા વિજ્ઞાનમાં હરકત આવે છે કોઈ જાતની?
ખાનારો જ ખાય છે ને, તમે કોઈ દાડો ખાઈ જતા નથી ને.
સમજણ તો એ જ પ્રમાણે છે, પણ રહી શકાતું નથી.
માલપુડા તમે ખાઈ ગયા હતા, દૂધપાક?
ખરેખર હું નહોતો ખાઈ ગયો, ખાધું બધું ચંદુભાઈએ. ખાતી વખતે યાદ નહોતું રહ્યું.
યાદ નહોતું રહ્યું પણ એથી કરીને ઓછો એ આત્મા ખાઈ ગયો. કોઈ પણ સ્થિતિમાં આત્મા ચંદુભાઈ થતો નથી. હવે આ આટલું તમે બગાડ્યું તોય નથી થઈ ગયો. હજુ તમે ફેરફાર કરો આ કયા પ્રમાણે તો કાલથી રાગે પડી જાય. કારણ કે તમારું રાગે પડેલું છે. સમભાવે નિકાલ કરો છો, વ્યવસ્થિત સમજમાં આવ્યું. ભૂલચૂક થઈ હોય તો સુધરી શકે.
દ્રષ્ટિ મળ્યા પછી ગમે તે વર્તન થાય, છતાં પણ દ્રષ્ટિમાં જુદાપણાની જાગૃતિ રહે તો એ બંધન ખરું?
વર્તન કોનું છે, દ્રષ્ટિ કોની છે? આ તો મને ચોંટ્યું, મને ચોંટ્યું કહે તો ચોંટે, નહીં તો મુઆ વસ્તુ જુદી થઈ ગઈ. હવે શું ચોંટવાનું તને અહીં? તે આત્મા નિર્લેપ જાણ્યો, નિર્લેપ અનુભવ્યો, પછી એને શું ચોંટે તે? અને ચોંટે કે તરત પછી પ્રજ્ઞા તમને ચેતવે. આજ્ઞા પાડીએ એટલે બંધ ના પડે, અને બંધ ના પડે એટલે આત્મામય જુદો જ થઈ ગયો છે.
કર્તા ભાવ વર્તીએ કર્મ બંધન.
શુદ્ધાત્માનું જ્ઞાન કોઈએ લીધું હોય અને કોઈ એને લાફો મારે અને એ સામો લાફો મારે, તો પછી એનામાં જ્ઞાનની અસર નથી થઈ એમ સમજવું, કે એનું શુદ્ધાત્માપણું કાચું છે એમ સમજવું?
શુદ્ધાત્માનું જ્ઞાન કાચું પડ્યું ના કહેવાય.
તો પછી એને શાથી લાફો માર્યો સામે?
એ લાફો માર્યો ને તે ઘડીએ એ છૂટો હોય છે, અને એના મનમાં પસ્તાવો થાય છે કે આવું ના થવું જોઈએ, આવું કેમ થાય છે. આ જ્ઞાન એવું છે કે પોતાની એક ભૂલ થઈ હોય તો તરત જ ખબર પડી જાય, અને ભૂલ થઈ એવી ખબર પડે ને એટલે પસ્તાવો થાય જ. અને આ બન્યું એમાં જ્ઞાનને અને એને લેવા દેવા નથી. આ બધા એના ડિસ્ચાર્જ ભાવો છે.
શુદ્ધાત્મા થયેલો હોય, આ જ્ઞાન લીધેલું હોય ને પરફેક્ટ હોય, તેની વર્તણૂકમાં શું સમજ પડે અમને?
એને ઇગોઇઝમ ના હોય, કર્તાપદ ઉડી ગયું હોય.
એમ માનો ને કે હું નથી કરતો એવું મને વર્તે છે, તો આ ભાઈને હું લાફો મારું છું ને હું કહું કે હું નથી મારતો, શરીરે માર્યું છે, આત્માએ નથી માર્યું, તો?
એવું કહેવાય નહીં ને. શરીરે માર્યું છે એવું બોલાય નહીં, એ તો જોખમ છે. શરીરે માર્યું છે, આત્માએ નથી માર્યું એવું કહે, એવો બચાવ કરે તો આપણે કહીએ, ઊભા રહો, શરીરમાં મને સોયો ગોંચવા દો, એટલે શરીરે માર્યું છે એવું ના બોલે. એવું છે, મારવું એ તો એક જાતનો ડિસ્ચાર્જ ભાવ છે. આ જ્ઞાન પછી પોતે ચાર્જ કરતો બંધ થઈ જાય છે, પછી એ ડિસ્ચાર્જ બાકી રહે છે, એનો જોખમદાર રહેતો નથી. કરતા મીટે તો છૂટે કર્મ, કરતા પણ એને છૂટી ગયું છે.
આપણે કરીએ છીએ એ ભાવ જતો રહેવો જોઈએ.
બસ એટલો ભાવ જતો રહ્યો એટલે કામ પૂરું થઈ ગયું.
વડે તે નોય હું.
ઓફિસમાં હું કામ કરું તો ત્યાં આગળ મારે કોઈને વઢવું પડે, કંઈક કહેવું પડે, પણ પછી મને બહુ દુઃખ થાય કે આવું કોઈને કહેવાનું, મારે નિમિત્ત કેમ બનવું પડ્યું.
એવું છે ને, તમે વઢતા નથી ને, ચંદુભાઈ વઢે છે કે તમે વઢો છો?
ચંદુભાઈ વઢે છે.
તો જવાબદારી તમારે લેવાની જરૂર નહીં. તમારે તો ચંદુભાઈને એમ કહેવું કે ભાઈ બહુ વઢો છો તો તમારી શી કિંમત રહેશે, તમારી આબરૂ જશે.
ઘણી વખતે આપણે કુદરતની સામે માણસને એટલો બધો લાચાર થતો જોઈએ છીએ, તે વખતે કશું જ્ઞાન કે કોઈ વસ્તુ કામ નથી લાગતી, તો ત્યાં શું કરવું એમ?
એ તમે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્માને લાચારી થાય જ નહીં ને. આ તો તમારે ચંદુભાઈ ન થવું જોઈએ, તમે ચંદુભાઈ થઈ જાઓ એની જવાબદારી આવે. તમે નક્કી કર્યું કે આપણે કોણ છીએ ખરેખર, અને ચંદુભાઈ એ તમારું રિલેટિવ સ્વરૂપ છે, એટલે આપણે તો એ થવું જ નહીં.
અકર્તા પદ ત્યાં સંપૂર્ણ જાગૃતિ.
આત્માને જાણ્યો ક્યારે કહેવાય? કર્તા પદ છૂટી જાય ત્યારે.
હું આ કરું છું એ ભાન તૂટી જાય ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આખો દિવસ પોતાની ભૂલો દેખાડ દેખાડ કરે તે આત્માનુભવ. હું આ સંસાર ચલાવું છું એ ભાન નથી તમને?
એ તો એની મેળે ચાલે છે.
એ તો જ્યારે સારું થાય, કોઈ વખાણે કે અરે આમણે આ કેવું સરસ કર્યું, ત્યારે કહે મેં કર્યું હતું, અને ખોટું થાય ત્યારે કહેશે આ મારા કર્મના ઉદય ફરી વળ્યા છે. આખું જગત આવું બોલે છે. કરતા પદ કોઈ કાળે છૂટે નહીં, બધું છૂટશે પણ કરતા પદ નહીં છૂટે. કરતા પદનું ભાન તૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય, ને અહંકાર એટલે ભ્રાંતિ. સંપૂર્ણ ભ્રાંતિવાળાને ત્યાં ફેંસવા ના દે. કરતા પદનું ભાન તૂટી જવું જોઈએ કે ના તૂટી જવું જોઈએ? શુદ્ધાત્મા બોલે ખરા, પણ તેથી કાંઈ વળે નહીં. એ તો કરતા પદનું ભાન તૂટે ને કરતા કોણ છે એ સમજાય પછી કામ આગળ ચાલે, નહીં તો કેમ ચાલે? જ્યાં સુધી કરતા પદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ ગણાતી નથી. કરતા પદ છૂટ્યા સિવાય કોઈ બાપુએ બેસવા દે એમ નથી મોક્ષના દરવાજામાં. હું ચંદુલાલ છું એ ભ્રાંતિ તૂટી જવી જોઈએ, અને કરતા પદ છૂટી જવું જોઈએ, પછી નાટકીય કરતા પદ રહે. ડ્રામેટિક કરતા પદ એટલે શું? મેં કર્યું એમ કહે, જેમ ભર્તુહરિ રાજા નાટકમાં બોલે કે હું રાજા છું, પણ જોડે હું લક્ષ્મીચંદ છું ને ઘેર જઈને ખીચડી ખાવાની છે એ ભૂલી ના જાય. એવી રીતે તમે હું શુદ્ધાત્મા છું એમ ભૂલી ના જાઓ, ને આ મેં કર્યું એમ બોલો, એ ડ્રામેટિક કહેવાય. કરતા પદનું ભાન તૂટી જવું જોઈએ, નહીતર શુદ્ધાત્મા તો લોકો ગાગા કરે જ છે ને. શાસ્ત્રમાં તો લખ્યું જ છે ઉઘાડું, એવું એ શાસ્ત્ર ગાગા કરે, પણ એથી કંઈ એનો દાડો વળે એમ નથી, એવું તો અનંત અવતારથી ગાયું છે.
હું શુદ્ધાત્મા થતા છૂટે કરતા પણ.
અમે જગતને જીવ માત્રને શુદ્ધ સ્વરૂપે જ જોઈએ. તમે જુઓ છો એમ અમે પણ જોઈએ અને પ્રકૃતિને ઉદય સ્વરૂપ રીતે નિહાળીએ. એકને જોઈએ અને એકને નિહાળીએ અને કોઈ દોષિત છે નહીં, નિર્દોષ છે જગત. લોકોને દોષિત દેખાતું હશે, વહુ દોષિત દેખાય, બધા દોષિત જ દેખાય છે ને.
આપે કહ્યું ને, એકને અમે જોઈએ અને એકને નિહાળીએ, એ સમજાયું નહીં. એ નિહાળીએ અને જોઈએમાં શું ફરક?
આ આત્માથી જોઈએ, અમે દ્રશ્યને દ્રષ્ટા તરીકે જોઈએ. આત્માથી આત્મા જોઈએ અને આ દેહ દ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળીએ. કે કોકને ગાળો ભાંડે છે એ એનું ઉદય સ્વરૂપ છે, એમાં દોષ નથી. આ છે એનો દોષ તો અંદરખાને જે ભાવ કરતો હોય તે એનો દોષ, પણ આપણા મહાત્મા તો ભાવે કરે નહીં, કરતા પુરુષ છૂટી ગયો. એટલે હું શુદ્ધાત્મા છું એટલે કરતા પણ છૂટી ગયું. તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર ચંદુભાઈ છો?
શુદ્ધાત્મા છું.
તો પછી કરતા પણ છૂટી ગયું. હું ચંદુભાઈ એ જ કરતા પણ હતું એટલે કરતા પદ છૂટી ગયું. હવે તમારે કરવા પણ રહ્યું નહીં, તમને કર્મ બંધાય નહીં. અમને કોઈ કહેશે કે તમારી પાછળ આમ બોલતા હતા, મેં કહ્યું બોલે બા, એ મારું ઉદય સ્વરૂપ છે ને, અને એનું ઉદય સ્વરૂપ બિચારાનું, અને ઉદય સ્વરૂપ એને અમે નિહાળીએ.
સારા ખરાબ સર્ટિફિકેટોમાં સમભાવ.
અમારો એક ભત્રીજો છે, તે આ ભરૂચ ટેક્સટાઇલ મિલનો શેઠ હતો. તે કહે, કાકા તમે પહેલા જે હતા તે તો બગડી ગયા. તમે કાકા કેવા સારા માણસ હતા અને આ ધર્મમાં પડવાથી બગડી ગયા. ત્યારે મેં એને શું કહ્યું, તું મોટો માણસ એટલે તને સમજણ પડતી નથી આમાં. હું પહેલેથી જ આવો હતો પણ તને ખબર નથી પડી. હું તો જાણું ને કે હું કેવો હતો તે. આ તો બહુ વસમો માણસ છે તારો કાકો તો. એ કહે, પણ પહેલા નહોતા ને. મેં કહ્યું, ના પહેલેથી જ એવો હતો, તમને ખબર જ નહોતી. હું જોડે ને જોડે રહું ને. ત્યારે કહે, એવું કેવું બોલો છો? મેં કહ્યું, એ પહેલેથી જાણું, ઓળખું તારા કાકાને, એટલે પછી એ મને ડિપ્રેસ કરી શકે નહીં ને, હતાશ કરી શકે નહીં ને. ત્યારે શું કંઈ આપણે નથી ઓળખતા? બધું ઓળખીએ. એટલે આવું કહીને નિવેડો લાવી આપીએ, પણ અમે આવા નથી એવું ન બોલીએ. પહેલેથી આવું બોલીએ એટલે શું જાણે કે આ પહેલા ન હતા તે આવું બોલે છે, અને એનો કશો અર્થ જ નથી. ઉડાડી મેલે વાત, અને મારું કાંઈ ખોટું છે એવું માને છે આ. ત્યારે મુઆ, તારું શું સાચું છે એમ ને એમ ગપ્પા સમજ્યા વગર બોલ બોલ કરે છે. તમે તો જરા એ થઈ ગયા, તમે આમ થઈ ગયા, તમે કુટુંબ પ્રત્યે હવે ભાવ નથી રાખતા, લગ્નમાં નથી આવતા. તે પાછો લગ્નમાં જઈ આવું. હા કાકા આવ્યા હતા, કાકા બહુ સારા માણસ. તે મુઆ, તેનો તેજ તું. તારા કરતા આ મારા સ્કૂલના સર્ટિફિકેટ સારા. આખી જિંદગી પાસ બતાડે, મેટ્રિક પાસ લખે કે ના લખે, અને તમે તો ઘડીકમાં સારા કડીકમાં ખોટા, એટલે એવું આ જગત તો ચાલ્યા કરે, પણ અમે સમભાવે નિકાલ કરી નાખીએ. બહુ સરસ.
આડું બોલાય ત્યાં સમભાવ.
એ તો એક જગ્યાએ અમારા ગામમાં છે તે અમને સત્સંગ માટે બોલાવેલા. તે ત્યાં સત્સંગ કરતા હતા ત્યારે અમારા એક પિતરાય ભાઈ ત્યાં આડું તેડું બોલે. તે ભાઈ બેઠો બેઠો બોલ્યો કે હવે નીચે દબાવીને બેઠા છો મોટી રકમ, ખૂબ દબાવીને બેઠા છો એટલે હવે સત્સંગ થાય જ ને નિરાંતે. શું કહે છે?
ખૂબ દબાવીને બેઠા છો.
હું સમજ્યો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે આ માણસ, એને સહન ના થાય ને. મેં કહ્યું, ભાઈ હું શું દબાવીને બેઠો છું તમને શું ખબર પડે? મારું બેંકમાં શું છે એ તમને શું ખબર પડે? ત્યારે એ કહે, અરે દબાવ્યા વગર તો આવું બોલાય જ નહીં ને, સત્સંગ થાય શી રીતે? મેં કહ્યું, બેંકમાં જઈને તપાસ કરી આવો, લાખ આવતા પહેલાં કંઈનું કંઈ બોમ્બ આવે છે, ખર્ચ આવે છે ને વપરાઈ જાય છે, એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દાડોય, અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાયું કર્યું નથી, કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવાય ને.
એવું નાણું જ આવે નહીં એટલે દબાવે શી રીતે?
અને એવું આપણે જોઈતું નથી. આપણે તો ભીડ ના પડે, ભરાવો ના થાય.
વ્યવસ્થિતની બહાર કશું ના બોલે.
આ કારણ ખોળવાથી જ જગત ઊભું થયું છે. કારણ કશામાં ખોળશો નહીં, આ તો વ્યવસ્થિત છે. વ્યવસ્થિતની બહાર કોઈ કશું બોલવાનો નથી.
અમથા એના ઉપર તમે જે મનમાં ધારણ કરો ને
તે તમારી ભૂલ. જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. સાથી નિર્દોષ છે જગત. શુદ્ધાત્મા નિર્દોષ ખરા કે નહીં?
નિર્દોષ છે.
ત્યારે દોષિત કયું લાગે છે? આ પૂદગલ. હવે પૂદગલ ઉદયકર્મને આધીન છે આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે, એમાં તમે શું કરો? તે જુઓ તો ખરા. આવું સરસ દાદાએ વિજ્ઞાન આપ્યું કે કોઈ દાડો વટવાડ જ ના થાય.
શુદ્ધાત્મા ને ભમરડો બે જ.
આવું સાંભળીએ ત્યારે લાગે દાદાએ કેવા બધા એડજસ્ટમેન્ટ લીધા હશે.
હા, એટલે લમણે લખેલું તે છૂટકો થાય નહીં ને. અમારા ગામના હતા, પિતરાઈ હતા, એટલે અમારે હવું પાસરા રહેવું પડે એમની પાસે. કોક ફેરો ખોટું લાગી જાય ને તે પાછું સમૂહ કરવું પડે, પાછો હાથ બાથ ફેરવવો પડે. પણ ડ્રામેટિક આ બધું. કેવું? ડ્રામામાં અભિનય ના કરે ને તો પેલા દંડ કરે.
એ સગા હોય ને એ મને તો એમ કહે,
તમે તો હવે સત્સંગ કરો છો, તમને તો હવે દુનિયાની કશી પડેલી નથી. મેં કહ્યું, ના.
અરે તમારા વગર તો મને ગમતું જ નથી.
એવું કહીએ ત્યારે પાછા ખુશ થાય, લ્યો પાછા ભૂલી જાય. એ ભૂલી જાય ને આપણે તો ભૂલેલા જ છીએ ને. આપણે નાટક કરીને પાછા, તમારી વાત તો જુદી ને, તમે તો બ્લડ રિલેશનવાળા, એવું તેવું નાટક કરીને પાછા. આપણી મેળે જો પાદરણ જઈ આવ્યા ને આપણે, પિતરાઈઓ ભેગી ઓઢ બાંધી નહીં, ગામમાંથી એક બે જણ ના આવ્યા, આવા વિરોધી હશે તે. ઉલટું એ બે જણે શું કર્યું? ઉલટા એ જ્યાં લોકો હોય ત્યાં કહી આવ્યા કે દાદા ભગવાન આવ્યા છે. હા, કે તે એક જણે મને કહ્યું હવું કે ઉલટા તમને એ પ્રપેગંડા કરી આપશે, પ્રચાર કરી આપશે. આ તો ઠેર ઠેર કહી આવ્યા, ત્યાં જશો નહીં દર્શન કરવા માટે. આ તો આવું જગત, એ ભેગો થાય તો અમને એના માટે અભિપ્રાય ના હોય. તે ભેગો થાય એટલે એને ખબર ના પડે કે મારી એમને ખબર છે, કારણ કે એનો અભિપ્રાય શું રાખવાનો, એ જ ભમરડો છે. જ્યાં શુદ્ધાત્મા ને ભમરડો બે જ, બીજું છે જ શું? એના બાપા દર્શન કરી ગયા હતા બિચારા, અને એણે છે તે ત્યાં આડું જ ગા ગા કર્યું આખા ગામમાં. અને સત્સંગ કાર્યક્રમમાં આપણા ભૂંગળા વાગ્યા ને તે એને ના ગમે, એને પહેલા સંભળાય, કારણ કે રાહ જોઈને બેસી રહ્યો હોય ને. એવું જગત છે આ તો. છતાં એ ભેગો થાય તો એને એમ ના લાગે કે આપણાથી જુદો છે, કારણ કે અમારે જુદાઈ છે નહીં. એ બિચારો ભમરડો છે, ભમરડા માટે શું અભિપ્રાય? એના હાથમાં સત્તા નથી, સંડાસ જવાની સત્તા નથી. એ જે કરી રહ્યો છે તે બધો મારો જ હિસાબ દેખાડી રહ્યો છે. આસ તો એમાં એની બિચારાની સત્તા છે જ નહીં ને. એ શુદ્ધાત્મા જ છે, એના શુદ્ધાત્માને આપણા નમસ્કાર છે.
શુદ્ધાત્મા દ્રષ્ટિથી છૂટે અભિપ્રાય.
આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે, અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ચંદુભાઈ છે. અને રિલેટિવ માત્ર કર્મના અધીન હોવાથી ચંદુભાઈ પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો એ દોષિત ગણાત, પણ એ બિચારો ભમરડાની પેઠ છે એટલે એ નિર્દોષ છે. આમ શુદ્ધાત્મા છે અને બહારનો નિર્દોષ છે. બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને? અભિપ્રાય તો આખોય છૂટી જવો જોઈએ, અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત માત્ર અભિપ્રાય હોય, કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય તો એ તોડી નાખવો, એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ. અને એ અભિપ્રાય એ આપણા ન હોય, એ અભિપ્રાય બધા ચંદુભાઈના. હું તો દાદાએ આપેલો એવો શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્મા તે જ પરમાત્મા છે, એટલું સમજી જવાની જરૂર છે. આ પાંચ આજ્ઞા આપી છે એ શુદ્ધાત્માના પ્રોટેક્શન માટે છે.
જાણનાર ને બોલનાર બે જુદા.
મને જુદું નથી રહેતું, એ શું કરું હું?
એ છૂટું જ રહે છે. તમે જાણો છો એટલે છૂટું જ કહેવાય ને. છૂટા વગર જાણે કોણ? જાણનાર અને બોલનાર બે જુદા હોય છે એટલે છૂટું જ રહે છે. આત્મા તમારો જુદો રહે છે. તમને ના સમજણ પડી?
પડે ને, મને સામાના કોઈનામાં શુદ્ધાત્મા નથી દેખાતા.
એ શુદ્ધાત્મા દેખાતા નથી તેનો વાંધો નથી.
શુદ્ધાત્મા દેખાતા હોય તો દોષ જ ના જોઉં ને? આ તો મને સામાનો દોષ જ દેખાય છે.
દોષ તો ચંદુલાલ જુએ, વળી તમે ક્યાં જુઓ છો? આવા ગાંડા કાટ કાટ કરો. તે ચંદુલાલ દોષો જોતા હોય તો આપણે વઢવઢ કરીએ એટલે છૂટું થઈ ગયું, પછી વાંધો નથી. જેમ જેમ આપણે વઢીએ ને તેમ આત્મા મજબૂત થતો જાય. અને એમ કહે કે જો મને આવું થાય છે તો આત્મા રોળાઈ જાય.
શુદ્ધાત્મા ના દેખે ત્યાં દોષિત દ્રષ્ટિ.
શુદ્ધાત્મા ના જોઈએ ત્યારે જ દોષિત દેખાય ને?
દોષિત ક્યારે દેખાય? કે શુદ્ધાત્મા ના જોઈએ એટલે દોષિત દેખાય, ને બીજું એનું સરવૈયું નથી કાઢ્યું એણે. એક્ઝેક્ટલી, ખરેખર જો સરવૈયું કાઢીએ તો એ પોતે જ કહે, દોષ જોનારો જ કહે, ભાઈ મારી જ ભૂલ છે આ તો. એટલે આમ એકલું શુદ્ધાત્મા જોવાથી કંઈ મટે નહીં, એ તો આગળ ને આગળ જ ચાલ્યા કરે. એટલે પદ્ધતિસર નિકાલ થવો જોઈએ. એટલે સરવૈયામાંથી નિકાલ થવો જોઈએ કે કઈ રીતે દોષ નથી એનો. હા, એનો દોષ છે નહીં અને આ દેખાય છે કેમ? ભગવાન મહાવીરે કહ્યું કે આખું જગત નિર્દોષ છે. જે કંઈ ભૂલ હતી તે મારી જ હતી અને તે પકડાઈ ગઈ, અને તે મને પકડાઈ ગઈ મારી ભૂલ. અને હવે તમને શું કહું છું, તમારી ભૂલ પકડો, હું બીજું કશું કહેતો જ નથી. જે પતંગનો દોરો મારી પાસે છે તેવો પતંગનો દોરો તમારી પાસે છે. શુદ્ધાત્માનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું એટલે પતંગનો દોરો હાથમાં રહ્યો. પતંગનો દોરો હાથમાં ના હોય અને ગુલાટ ખાય ને બૂમાબૂમ કરીએ, કૂદાકૂદ કરીએ, એમાં કશું વળે નહીં. પણ હાથમાં દોરો હોય તો ખેંચીએ તો ગુલાટ ખાતો બંધ થઈ જાય કે ના થઈ જાય? તે દોરો મેં તમારા હાથમાં આપેલો છે. દોષિત ક્યારે ગણાય? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે, એ કશુંય કરી શકે તેમ નથી. આ તો ડિસ્ચાર્જ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી. ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે તમારે આ નિર્દોષ જોવાનું છે. નિર્દોષ દ્રષ્ટિથી આમ શુદ્ધાત્મા જોઈને એને નિર્દોષ બનાવવો. એ થોડી વાર પછી પાછું મેંથી બૂમાબૂમ કરશે, આ આવું આવું કરે છે, એને શું નિર્દોષ જુઓ છો? એટલે એક્ઝેક્ટલી નિર્દોષ જોવાનો, અને જેમ છે તેમ એક્ઝેક્ટલી નિર્દોષ જ છે. કારણ કે આ જગત જે છે ને, તે તમને દેખાય છે એ બધું તમારું પરિણામ દેખાય છે, કોઝિસ નથી દેખાતા. હવે પરિણામમાં કોનો દોષ?
કોઝિસનો દોષ,
કોઝિસના કરનારાનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો ના હોય, તે જગત પરિણામ સ્વરૂપ છે. આ તો મેં તમને એક નાનામાં નાનું સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા. કેટલાય સરવૈયા ભેગા થયા ત્યારે મેં એક્સેપ્ટ કર્યું, સ્વીકાર કર્યું જગત નિર્દોષ છે એવું. નહીં તો એમને એમ એક્સેપ્ટ થાય કંઈ, આ કંઈ ગપ્પું છે? મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે, કોયડો ઉકલી જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજે ફ્રેક્ચર નહીં થવા દે.
હું શુદ્ધાત્મા છું એ જ ધ્યેય.
ધ્યેયપૂર્વક રહેવાનું અને આ પ્રકૃતિ ખપાવવાની, એ કેવી રીતે બને?
આજ્ઞામાં રહે તો. આજ્ઞા એવી ચીજ છે કે બધું તમારું પાર લાવી દે. અને પાછું આપણે કંઈ ના ખાવાનું ઓછું કહ્યું છે? થાળીમાં રસ રોટલી આવી તો સંભાવે નિકાલ કરજો. એ ફાઇલનો શું વાંધો છે?
કશો વાંધો નથી દાદા.
હા, આ બે બાબા છે તે પરણાવજો, બેબીને પરણાવજો. કંઈ ના પાડીએ છીએ, પણ સંભાવે નિકાલ કરજો. 10-15 લાખ રૂપિયા ખર્ચ કરીને નહીં, રીતસરથી નોર્મલ માણસો કરે એવું.
મહાત્માઓને આજ્ઞા પાળવી એ ધ્યેય ગણાય ને દાદા?
ના, આજ્ઞા પાળવી એ ધ્યેય નહીં. ધ્યેય તો આત્મા, પણ ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાળવાની, નહીં તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય.
હું શુદ્ધાત્મા છું, ભાન થયું મહાત્માઓને, એટલે ધ્યેય પ્રાપ્ત થયો કહેવાય ને?
પણ એ ધ્યેયની પૂર્ણાહુતિ થવી જોઈએ ને, એટલે હું શુદ્ધાત્મા છું એ ધ્યેયપૂર્વક જ ચાલવાનું. દરેકનામાં 3 વસ્તુ છે, શુદ્ધાત્મા, અહંકાર, પ્રકૃતિ. તમને મહાત્માઓને અહંકાર નિર્મૂળ થયો, હવે તમને 2 વસ્તુ રહી, એક પ્રકૃતિ અને બીજો શુદ્ધાત્મા. મહાવીર ભગવાને 2 ભાગ પાડ્યા, એક પ્રકૃતિના પરિણામ, 2 શુદ્ધાત્માના પરિણામ. તે બંને જુદી ધારાઓ વહે છે.
શુદ્ધાત્માથી જુદા પડતા ઓગળે પ્રકૃતિ.
શુદ્ધાત્મા પદે બેઠા પછી લક્ષ બેસી ગયું, પછી જાગૃતિ બરોબર ટોપ ઉપર જ રહેવી જોઈએ ને, એ આગી પાછી કેમ થાય?
એ આગી પાછી નથી થતી. આગું પાછું થાય એ જુદું ને આ જાગૃતિ જુદી, 2 જુદું જ ચાલે ને, છે જ જુદું જુદું.
આવું જુદું ક્યાં સુધી? છેક સુધી જુદું ચાલ્યા કરે?
આ તો ફાઇલો છે ત્યાં સુધી, ફાઇલો છે ત્યાં સુધી અંતરાત્મા, ફાઇલો પૂરી થઈ ગઈ એટલે પરમાત્મા. ઇન્ટરિમ ગવર્મેન્ટ, વચગાળાની સરકાર, પછી ફૂલ ગવર્મેન્ટ, પૂર્ણ સરકાર. એટલે આ ફાઇલો હેરાન કરે છે.
હા, છતાં ફાઇલો હોય બધી, તે આપણા માટે ગમે તેટલું ખરાબ કરતી હોય, એના માટે અંદરથી ભાવ એવો ખરાબ થતો નથી. પણ જ્યારે ફાઇલ સામે આવે કે સમો માણસ નિર્દોષ દેખાવો જોઈએ, એકદમ એવું થવું જોઈએ, એ નથી થતું. થોડી વાર પછી થાય છે.
જાગૃતિ તો હોય છે, પણ પોતે કાચો પડી જાય છે, પહેલાની ટેવ ખરી ને?
દાદા, એક ફેરો શુદ્ધાત્મામાં બેસાડ્યા પછી કાચા શેના પડે પછી?
કોઈ ગાળ પાંડે તો એમાં પાછો હાથ ગાલી દે, એને એમ થાય કે મને ગાળ ભાંડી. ખરી રીતે એને ગાળ ભાંડતો નથી, એ તો એની જગ્યાએ જ છે. વળી પાછા અહીં ક્યાં આવ્યા? અક્રમ વિજ્ઞાન શું કહે છે? દોષિત કોઈ હોતા જ નથી. વ્યવસ્થિત છે તે પ્રેરણા કરે, અને પ્રેરણાથી બધું ચાલે, તેને આપણે જોયા કરવાનું. ફિલ્મ અને ફિલ્મને જોનારો બંનેને થાક ના લાગે, જોનારને થાક ના લાગે ને ફિલ્મને થાક ના લાગે. જોવાથી કશી અસર થતી નથી, જોવાથી જાણવાથી કોઈ અસર અડે નહીં.
હવે આ જે ફાઇલ આવી, સંભાવે નિકાલ કર્યો, એ પ્રકૃતિની જે કંઈ ગૂંચો અંદર હતી, જે કંઈ થયું, એ બધું આપણે જોયા કરીએ, એ જોયા કરીએ એમ પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જાય ને?
થાય ને, બધું ચોખ્ખી થતી જાય. જેમ તમે જુઓ ને, તેમ તમારી જોવાની શક્તિ વધતી જાય, કારણ કે શક્તિ મલ્ટીપ્લાય થાય, ગુણાકાર થાય અને ચોખ્ખું થાય. મહી આનંદ ઊભો થાય. આ તો માથું દુખ્યું તો કહેશે, મારે તો માથું બહુ દુખે છે. અલ્યા, પણ તારું દુખે છે કે ચંદુલાલનું દુખે છે? તું તો શુદ્ધાત્મા. તો કહે, આ હું તો શુદ્ધાત્મા, એ તો ચંદુલાલનું દુખે છે. હવે ચંદુભાઈનું માથું દુખે, એમાં મને માથું દુખ્યું કહ્યું એટલે અસર થઈ. તમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજિક થઈ. સાહજિક એ તો ડખોડખલ કરવા દે એવી હોય નહીં, અને સાહજિક થઈ એટલે એ વ્યવસ્થિત છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો, ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે? કેટલું કે કંટ્રોલમાં ના આવે એવું તમે કહો છો ને, તે ના ઓગળે એવી વસ્તુ છે, તેનો આપણે રસ્તો કરવો પડે. એક કલાક બેસી જ્ઞાતા જ્ઞેયના સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગાળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુની સામે વસ્તુને જ્ઞેય રૂપે જુઓ, એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે.
શુદ્ધ સ્વરૂપે જોવાથી પ્રકૃતિ થાય સહજ.
બીજાની સાથે જો એડજસ્ટ થવું હોય તો પછી એનામાં શુદ્ધાત્મા જોવો જોઈએ ને? જો શુદ્ધાત્મા જોઈએ તો જ એડજસ્ટ થઈ શકાય ને?
હા, તે બીજું શું, આજ્ઞા પાળે એ એડજસ્ટ જ થઈ જાય. આજ્ઞા પાળો ને શુદ્ધાત્મા જુઓ, એની ફાઇલને જુઓ, રિલેટિવને અને રિયલને બંને જુઓ.
પોતાની પ્રકૃતિને સામાન્ય પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવી, એને બદલે હવે જો હું શુદ્ધાત્મા છું અને સામાન્ય જો શુદ્ધાત્મા જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય?
થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે, નહીં તો એવું સરસ સહજ ભાવમાં આવી જાય. આ અસહજ પોતે થયો ને એટલે પેલી પ્રકૃતિ કૂદ્યા કરે.
પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાય ના લીધું હોય એની સહજ થોડી થાય છે.
પણ જ્ઞાનવાળો બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી શકે. પેલો મર્દાલ અહંકાર વચ્ચે મેં ગોદો ન મારે તો.
બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે. આ પ્રમાણે જ્ઞાનમાં રહીને પાંચ આજ્ઞા પાળીને પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું, તે એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય?
ના, એને કશું લેવા દેવા નહીં.
હવે એની પ્રકૃતિ સહજ ના થાય પણ આપણને વાંધો ના આવે?
આપણે તો આજે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફ સાઈડ છે બધી રીતે. એમાં તમે રહો ને તો કોઈ તમને હેરાન નહીં કરે. વાઘ સિંહ કશું, વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ તેટલો વખત એનો પાશવી ધર્મ, પશુયોનીનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, પછી કશું કરે નહીં. પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન બંધ થયા તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બંને સહજતામાં આવી જાય એનું નામ વિતરાગ.
શુદ્ધાત્મા જોવા સાથે પ્રકૃતિ નિર્દોષ દેખાય.
એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે?
ઓફકોર્સ, ચોક્કસ. તેથી જ હું કહું છું કે ઘરના માણસોને શુદ્ધાત્મા તરીકે જુઓ. કોઈ દાડો જોયા જ નથી ને? તમે ઘરમાં બેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દ્રષ્ટિમાં કશું ના હોય. દ્રષ્ટિમાં કેમ છો કેમ નહીં બધું કરો, પણ અંદરખાને કહે સાલો નાલાયક છે એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની એવી અસર થાય. આ જગત નરી અસરવાળું છે, એ એટલું બધું ઇફેક્ટિવ છે, અસરકારક છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામિન મૂકીએ છીએ. તે એટલી શક્તિ ઉત્પન્ન થઈ નહીં તો શક્તિ કેમ કરીને થાય તે? હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમને એમ રસ્તે હેંડતા આવ્યા.
તમે કહેલું કે અમે શુદ્ધાત્માને શુદ્ધાત્મા તરીકે જોઈએ. મહી આ શુદ્ધાત્મા તો નિર્દોષ છે જ.
એ તો ભગવાન જ છે.
પણ અમને એની પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય છે.
હા, તે પ્રકૃતિ નિર્દોષ દેખાવી જોઈએ.
શુદ્ધાત્માના આધારે તૂટે પ્રકૃતિનો આધાર.
આત્મા અને આ પ્રકૃતિ બંને જુદા છે, સ્વભાવથી જુદા છે, બધી રીતે જુદા છે. સંસારમાં આત્મા બિલકુલેય વપરાતો નથી. આત્માનો પ્રકાશ એકલો જ વપરાયા કરે છે. એ પ્રકાશ ના હોય તો આ પ્રકૃતિ બિલકુલ ચાલે નહીં. એ પ્રકાશ છે તો આ બધું પ્રકૃતિ ચાલે છે. બાકી આત્મા આમાં કશું જ કરતો નથી. પોતાનો બનાવેલો મહેલ હોય તો પાડી નાખીએ, પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે. જ્ઞાની પુરુષ જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે. શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજો માળ ઉડે, એ બધું જ્ઞાની જાણે. પહેલા શા આધારે જીવતા હતા?
મનની ઈચ્છાઓ.
એ બધા આધાર ખોટા હતા. એ ક્યારે નિરાધાર થઈ જાય એ કહેવાય નહીં, કારણ કે પોતાનું કોઈ થાય જ નહીં ને. આ જગતમાં પોતાનું કોઈ ક્યારેય પણ થાય નહીં. થોડી વાર થાય ને જ્યારે કંઈ મતભેદ પડે કે જુદું, અને મતભેદ પડતા વાર ના લાગે ને, એટલે આ આધાર ખોટા છે. એક પોતાના શુદ્ધાત્માનો આધાર એકલો જ સાચો છે, અને જો એ પ્રાપ્ત થઈ જાય તો પછી નિરાંત જ ને. બાકી આ આધારમાં તો લોકો માર ખાઈ ખાઈને થાક્યા છે.
આધારને વળગેલી જે વૃત્તિ તે છૂટે કેવી રીતે?
હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહે છે તમને?
હા દાદા.
તો પછી આધાર રહ્યો જ નહીં, વૃત્તિ રહે જ નહીં. એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જે વૃત્તિઓ છે, આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિજ વૃત્તિ નિજ ભાવમાં જ રહ્યા કરે છે સ્વાભાવિક થયા પછી.
શુદ્ધાત્મા ને પ્રકૃતિ સ્વભાવ.
નિજ સ્વરૂપનું ભાન થયા પછી હું શુદ્ધાત્મા છું એવું બોલ્યો ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે, અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે હું આમ છું, હું તેમ છું, એ બધું વિકલ્પ. એનાથી બધો સંસાર ઊભો થાય અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય છે તે આ ચંદુભાઈને તો બેઉ કાર્યો ચાલુ રહેવાના જ, સારા ને ખોટા. આમ અવળું કરે ને સવળું કરે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એકલું અવળું કે એકલું સવળું કોઈ કરી શકે જ નહીં. કોઈ થોડું અવળું કરે તો કોઈ વધારે અવળું કરે.
ના કરવું હોય તોય થઈ જવાનું?
હા, થઈ જ જવાનું. એટલે હું શુદ્ધાત્મા છું એમ નક્કી કરીને આ બધું અવળું સવળું છું. તને અવળું સવળું મહી આવે એટલે તારે મનમાં એમ કલ્પના નહીં કરવાની કે મારે અવળું થયું, શુદ્ધાત્મા મારો બગડ્યો. શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો અવળું સવળું થાય છે એ તો પરિણામ આવેલા છે. પહેલા ભૂલ કરી હતી તેના પરિણામ છે. તે પરિણામ જોયા કરો. અને અવળું સવળું તો અહીં આગળ લોકભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું સવળું કશું છે જ નહીં.
અવળું સવળું જો ભગવાનની ભાષામાં ના હોય તો પછી માથાકૂટ કરવાની જ ક્યાં રહી?
કશી જ માથાકૂટ કરવાની નથી. તેથી હું કહું છું કે જુઓ અને કોઈને દુઃખ ના થાય, ને દુઃખ થાય તો તેનું પ્રતિક્રમણ કરજો, એમ ભગવાને કહેલું.
અવળું સવળું ભગવાનની ભાષામાં ના રહ્યું તો પછી પ્રતિક્રમણ કરવાનું રહ્યું જ ક્યાં?
સામાન્ય દુઃખ થાય છે તેથી. સામાન્ય દુઃખ ના થવું જોઈએ એ ભગવાનની ભાષા ખરી ને.
પણ આપણો આશય સારો હોય છે તોય દુઃખી થાય છે.
આશય સારો હોય ગમે તે હોય પણ એને દુઃખ ના થવું જોઈએ. એટલે સામાન્ય દુઃખ થયું ત્યાંથી જ ચોંટશે. એટલે સામાન્ય દુઃખ ના થાય એવી રીતે કામ લેવું.
શુદ્ધાત્મા પદ પછી પ્રતિક્રમણ શાને?
શુદ્ધાત્મા સાથી મૂકવામાં આવ્યો છે કે તમે શુદ્ધ જ છો, હવે ગમે તે આવે. ચંદુભાઈથી કોઈ દોષ થઈ જાય તો તમે શુદ્ધ જ છો. દોષ એ પૂર્વકર્મનો હિસાબ છે. હવે પોતાનો હિસાબ છે તો આપણે એનો નિકાલ કરી નાખવો. એ દોષથી સામાન્ય દુઃખ થયું હોય તો આપણે ચંદુભાઈને કહીએ, ભાઈ પશ્ચાતાપ કરો, પસ્તાવો લો, ફરી નહીં કરું એવું નિશ્ચય કરો.
દાદા, હજુ મને પીરું સમજાતું નથી કે એક શુદ્ધાત્મા પદ આપી દીધું પછી શાને પ્રતિક્રમણ કરવાનું? પછી એ હોય જ નહીં ને?
ના, પ્રતિક્રમણ કરીએ તોય વાંધો નથી.
કરવાનું એવું મને નથી, પણ કઈ રીતે કરવું? કાં ચંદુલાલ હોઉં કાં હું શુદ્ધાત્મા હોઉં?
પ્રતિક્રમણ આપણે પોતાને નથી કરવાના. આત્માને પ્રતિક્રમણ નથી કરવાના. આત્માને કરવાના હોય તો એ હોય જ નહીં. આ તો ચંદુલાલને આપણે એમ કહેવાનું, પાડોશી તરીકે, કે ભાઈ આવું અતિક્રમણ શું કરો છો?
પણ દાદા, પાડોશમાં આપણે શું કરવા જોઈએ?
પાડોશી એ આપણી પોતાની પહેલાની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગનેગારી છે. એક વાત કરું તને, એ વાત સાંભળ. એક છોકરો આ અમદાવાદ શહેરમાં જરા શોખમાં ચડી ગયો હોય અને 2-1 હજાર રૂપિયા દેવું કરી નાખ્યું હોય. હવે એ છોકરાએ આજથી એમ નક્કી કર્યું હોય કે મારે 1 ભાઈ પણ દેવું નથી કરવું. આજે નક્કી કર્યું અને એક્ઝેક્ટલી એમ જ વર્તે. 1 ભાઈ દેવું ના કરે અને જેટલો પગાર છે તે ઘેર લાવીને આપી દે. છતાં પણ જે પાછનું દેવું છે તે તો ચૂકવવું જ પડશે ને, કે નહીં ચૂકવવું પડે? હવે નથી કરવું છતાં સાથી પાછનું દેવું ચૂકવવું પડે. એવું આ ચંદુલાલ એ પાછલી ભૂલોનું ફળ છે. તે તો ચોપડે એનો ઉકેલ તો લાવવો જ પડશે ને.
તો પછી જ્ઞાન લીધા પછી કોઈ પ્રતિકોણ ના કરવા પડે ને?
ન કરે તો વાંધો નથી. આ કરવું એવું કઈ ફરજિયાત નથી.
મારે કરવાનો સવાલ નથી, મારો એનો વિરોધ પણ નથી, પણ મને સમજવું છે આ એવો પ્રશ્ન ઉભો થયા કરે છે.
પ્રતિક્રમણ કરવાથી શું થાય છે? આત્મા એના રિલેટિવ ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે રિયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં ઇન્ટરેસ્ટ પડી ગયો, રસ પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે.
શુદ્ધાત્માના ભાન સાથે જીવંત પ્રતિક્રમણ.
નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે?
બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો સામા માણસને એટલી બધી અસર થાય છે કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ જાય. બહુ જબરજસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ, ચોખ્ખો થયેલો, હું શુદ્ધાત્મા છું એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું. આપણા અહીં 2-3 કલાક પ્રતિક્રમણ કરે તે 2-3 કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને તે ઘડીએ તો શુદ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થા થા કરે છે કે આપણે ના કરવા હોય તોય થયા કરે.
હા, પછી થયા કરે.
મેં કહ્યું બંધ કરી દો હવે તો?
તો ગરગડી ચાલુ જ રહે.
કોણ ચલાવે છે? ત્યારે કહે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે. આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. પહેલા અજ્ઞાની ક્રિયા હતી. આજે પેલા લોકો બધા શુદ્ધાત્મા બોલે છે તે અજ્ઞાની ક્રિયા ચાલુ રહી છે. પ્રજ્ઞાની ક્રિયા ઉત્પન્ન થઈ નથી. શું થયું? આપણી અજ્ઞાની ક્રિયા બંધ થઈ ગઈ છે અને પ્રજ્ઞાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. અજ્ઞાની ક્રિયા શું કરે? અજ્ઞા એ નિરંતર સંસાર જ મીટાળ મીટાળ કરે. નવો નવો રોજ રોજ સંસાર ઉભો જ કરી આપે.
શુદ્ધાત્મા રૂપી ગરુડથી દોષો નાસી જશે.
શાસ્ત્રકારોએ એક દાખલો આપ્યો છે કે ભાઈ, આ ચંદનના જંગલમાં નર્યા સાપ 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 હોય, પેલા ઝાડને મીટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં. ચંદનના ઝાડને મીટાઈને એના જંગલમાં પણ એક ગરુડ આવે એ બધું ભાગમ ભાગ ભાગમ ભાગ થાય એવી રીતે અમે ગરુડ મૂકી આપ્યું છે. બધા દોષો નાસી જશે. શુદ્ધાત્મા રૂપી ગરુડ બેઠું છે એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે છે પછી એનો શું ભય? મારે માથે દાદા ભગવાન છે તો મને આટલી બધી હિંમત છે તો તમને હિંમત ના આવે?
હિંમત તો પૂરેપૂરી આવે.
શુદ્ધાત્મા છો તો કશાય મુક્ત છો.
આ તમને આટલો વખત જ્ઞાન લીધાને થયો એમાં બધા જે ઉછાળામાં મારતા હતા એ કેટલા બંધ થઈ ગયા? થોડું ઘણું બંધ થઈ ગયું કે નથી થઈ ગયું?
50% ઉપર.
હવે આ ઉછાળા બંધ કરવા એનું નામ મુક્તિ. મય કશું રહે નહીં. એટલે આ મુક્તિનો માર્ગ એવો સુંદર છે આપણો. 1-2 અવતારમાં ઉકેલ લાવી નાખે.
દાદા, એ તો પરિણામ દેખાય છે, કશાય મંદ પડેલા અનુભવાય છે.
નહીં, કશાય મંદ નહીં, કશાય મુક્ત થયેલા છો.
હવે સંપૂર્ણ રીતે મુક્ત એમ કેવું એ જરા વધારે પડતું છે.
કહેવાય ને, વધારે પડતું નથી.
એ મંદતા તો વર્તાય જ છે.
જો તમે ચંદુભાઈ છો તો કશાયની મંદતા છે, અને તમે શુદ્ધાત્મા છો તો કશાય મુક્ત છો. જેણે કશાય ભાવને જીત્યા તે અરિહંત કહેવાયા. હું શુદ્ધાત્મા છું ત્યાં કશાય ભાવ રહેતા નથી. શુદ્ધ ઉપયોગ હોય ત્યાં આગળ કશાય ભાવ રહેતા નથી. શુદ્ધાત્મા ત્યાં કશાય નહીં, ને કશાય ત્યાં શુદ્ધાત્મા નહીં. અક્રમ જ્ઞાનમાં કશાય થતા જ નથી.
આ અક્રમ જ્ઞાનની મહત્તાને
બહુ મોટી મહત્તા છે, ગજબનો વિકાસ છે આ. નહીં તો એક અંશ પણ કશાય ઓછા ના થાય.
હા, એ તો બરોબર. તો એ રીતે કશાય મુક્ત.
ચંદુભાઈ છો તો મંદતા છે, કારણ કે મંદતા જે છે ચંદુભાઈની ને તે ડિસ્ચાર્જ રૂપે છે, અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો ના થાય ને. હવે તમારામાંથી ક્રોધ, માન, માયા, લોભ બધાય ગયા. તમારામાં કશું રહ્યું જ નથી. તમે શુદ્ધ થઈ ગયા છો. હવે ચંદુભાઈમાં જે માલ છે ભરેલો, એ હવે ડિસ્ચાર્જ રૂપે નીકળ્યા કરશે. હવે નવો માલ ચાર્જ થતો બંધ થઈ ગયો, એટલે જે ભરેલો છે એ નીકળ્યા કરશે. તે ડિસ્ચાર્જ માલ નીકળે છે. એમાં ક્રોધ, માન, માયા જેવું લાગે તમને, પણ ખરેખર એ ક્રોધ, માન, માયા, લોભ છે નહીં. એ ડિસ્ચાર્જ ભાવ છે. ચંદુભાઈ ઉકળે કોઈની જોડે, ગુસ્સે થાય, એ ડિસ્ચાર્જ છે, ચાર્જ નથી. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન સમજવાની જ જરૂર છે. એક ક્ષણ પછી ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, એવું નિરુપાધિ.
જ્ઞાની પુરુષ ખુદાના આસિસ્ટન્ટ.
એ કહે છે, ઇરાકનું યુદ્ધ ચાલતું હતું તે વખતે. આજુબાજુ બધે બોમ્બાર્ડિંગ થયા તે વખતે બધે સળગે, પણ મને કશી અસર નહોતી થઈ. દાદાજીનું જ્ઞાન હાજર રહ્યું કે વ્યવસ્થિત છે, હું શુદ્ધાત્મા છું.
હા, ત્યાં દાદાજી હાજર રહેતા હતા. તે પછી એની બેન તો ભડકી કે એવા કેવા દાદાજી ત્યાં રક્ષણ કરે છે. એટલે એની બેન આવી દર્શન કરવા કે તારા ગુરુ કેવા છે તે મારે જોવા આવવું છે, એ જ્ઞાની પુરુષ કેવા છે. પછી આવીને એના મનમાં ઠીક લાગ્યું, જરા જોતાની સાથે જ ઠીક લાગ્યું. અંતર ઠર્યું એનું કે ખુદાના આસિસ્ટન્ટ જેવા તો લાગે જ છે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી, છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તે આપીએ છીએ, અને મોક્ષમાં કેવી રીતે જવાય તે આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.
મોટી મુશ્કેલીઓ આવે ત્યારે જ્ઞાન અનુભવાય.
આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બહાર બોમ્બ પડવા માંડ્યા તા, તો પછી શુદ્ધાત્માની ગુફામાં બેસી જશે, કેવળ જ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળ જ્ઞાન જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે. છતાં આપણે કહીએ બોમ્બ પડે તો સારું ને, ત્યારે લોકો કહેશે, ના ના પડવા દેશો ભાઈ સાહેબ, બોમ્બ ના પડવા દેશો. અલ્યા, કેવળ જ્ઞાની જેવી દશા થાય એવું છે, પડવા દે ને અહીંથી. અને બે મચ્છરા હોય ને મચ્છરદાનીમાં તો આખી રાત જાગે. અલ્યા, કેમ પાછો ઉઠ્યો? લાઈટ કરી તો મચ્છરા બેસી ગયા. મેર ગાંડિયા, આ મચ્છરા છે તો ગુફામાં ના રહેવા દે, ને બોમ્બ છે તે ગુફામાં રહેવા દે. તો કયું સારું, બોમ્બ પડે ઝટ ઉકેલ આવી જાય. આમ ટપલે ટપલે માથું કાણું થાય, એના કરતા ઉડાડે એક ફેરો સડસડાટ. ટપલે ટપલે કાણું થાય, કોવાય, સડે, એના કરતા ઉકેલ લાવી નાખને, ત્યારે કહેશે આ બોમ્બ પડવાનો છે, હે ભગવાન હમણે બોમ્બ ના પડશો, અલ્યા મુઆ પડવા દેને, તૈયાર થા, આપણે માગીએ તોય નથી પડે એવા, અને કિંમતી બોમ્બ કોણ નાખે, કિંમતી બોમ્બ છે, બધા પડતા હોય તો આપણા મહાત્મા ધન્ય દિવસ કહી શુદ્ધાત્માની ગુફામાં બેસી જાય, બોમ્બ પડે ત્યારે આત્માનો ભૂક્કો ના થાય, પણ બધી વાસનાઓનો ભૂક્કો થઈ જાય. અજ્ઞાની જેને જ્ઞાન ના મળ્યું હોય તે મુઓ, મારો છોકરો પરણાવવાનો હતો, બંગલો બાંધવો હતો, બધી વાસના અધૂરી રહી, તે મુઆ અધૂરી વાસના એ મરે ને તે જનાવર થાય પાછો. એકને બોમ્બ પડે તો જનાવર થાય મુઓ, અને એકને બોમ્બ પડે તો મોક્ષના જેવું થાય, કારણ કે એની વાસનાઓ ફ્રેક્ચર થઈ જાય, એ જાતે ફ્રેક્ચર કરે એવો છે નહીં.
આજ્ઞા આપી દાદાએ લીધો સંસારનો ભાર,
પાંચ આજ્ઞાઓ પાળે તો બધું ઝડપી, ને પાંચ આજ્ઞા જ એનું એ કારણ છે, પાંચ આજ્ઞા પાળે એટલે આવરણ તૂટતું જાય, શક્તિઓ પ્રગટ થતી જાય, તે અવ્યક્ત શક્તિ છે એ વ્યક્ત થતી જાય, પાંચ આજ્ઞા પાળવાથી ઐશ્વર્ય વ્યક્ત થાય, બધી જાત જાતની શક્તિઓ પ્રગટ થાય, આજ્ઞા પાળવા ઉપર આધાર છે.
આપ ઘણી વાર કહો છો કે પાંચ આજ્ઞામાં રહે તો અમારી વિશેષ કૃપા ઉતરે.
અમારી આજ્ઞામાં જેટલું રહે એટલી કૃપા ઉતરે.
એ વિશેષ કૃપા એટલે શું?
વિશેષ એટલે સંપૂર્ણ, કામ નીકળી જાય.
આ જે વિશેષ કૃપા ઉતરે છે તે આ દાદા ભગવાનની ઉતરે છે કે આપણી મહી જે છે એ દાદા ભગવાનની ઉતરે છે?
મારી નહીં, દાદા ભગવાનની. હું તો કહું કે આવી સરસ આજ્ઞા પાડે છે, કૃપા ઉતારો. દાદા, અમારા સંસારનો ભાર તમારા માથે ને તમારી આજ્ઞા અમારા માથે, આપણે તો આવું બોલવું.
આપણી પાંચ આજ્ઞામાં હું બરાબર રહું છું કે નહીં એ જરા કહો ને.
રહો છો ને બરોબર, એટલે સારી રીતે રહો છો, વટવા જેવા નહીં, વટવું ના પડે. સારી રીતે આજ્ઞામાં રહે છે એટલે બહુ થઈ ગયું. હવે એ કહે છે પૂરેપૂરી આજ્ઞા પાડું છું, ત્યારે હું કહું વટવા જેવા નથી.
હા, એ તો અમને ખબર છે કે પૂરેપૂરી આજ્ઞા પાડવું કંઈ સહેલું છે?
અરે, એ તો કંઈ લાડવા ખાવાના ખેલ છે, નહીં તો ખુદ ભગવાન મહાવીર જ થઈ જાય. એ આજ્ઞા મેં આપેલી છે અને મારું જ છે, અને હું નિરંતર આજ્ઞામાં જ હોઉં ને. મેં આપેલી છે પણ છતાં હું મહાવીર ના થઈ શકું, પણ એ મહાવીર થઈ શકે, કારણ કે આશ્રય મારો છે ને, એટલે આશ્રયદાતા પોતે એમાં ના આવે પદમાં, પેલો પદમાં આવી જાય.
એ કેવી રીતે દાદા?
હા, જો પૂરી આજ્ઞા પાળે તો મહાવીર જેવી એમની દશા હોય, એમને મારા કરતાં ઊંચી દશા હોય, અમારા પાંચ વાક્યોમાં રહે તે ભગવાન મહાવીર જેવા રહી શકે.
દાદાએ આપી મહાવીર પ્રભુ જેવી શુદ્ધ દ્રષ્ટિ.
ચંદુભાઈ શું કરે છે એને આપણે જોયા કરવાનું. ભગવાન મહાવીર એક જ કામ કરતા હતા આખો દાડો, એક જ પૂદગલને જોજો જ કર્યા કરતા હતા. ક્યાં ક્યાં અહીં પરિવર્તન થાય છે, બીજું શું સ્પંદન થાય છે, બધું જોયા જ કરે. મહી આંખની પાપણ આલ્યા કરે તે જોયા કરે. હવે એ જે ભગવાન મહાવીર જોતા હતા ને, તે લોક જુએ છે તેના કરતાં જુદું જોતા હતા. લોક તો આ ઇન્દ્રિય દ્રષ્ટિથી જુએ છે અને ભગવાન અતિન્દ્રિય દ્રષ્ટિથી જોતા હતા. જે ઇન્દ્રિય દ્રષ્ટિવાળાને નથી દેખાતું એ બધો ભાગ ભગવાનને દેખાતો હતો.
પણ દાદા, જોયા કરવાની જે વાત આમ કહીએ છીએ, પણ ખરેખર તો મોટામાં મોટો પુરુષાર્થ તો એ જ થયેલો છે, જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું અને પેલું જોયા કરવાનું.
એ છેલ્લો પુરુષાર્થ ભગવાન મહાવીર કરતા હતા તે. એક આચાર્ય મહારાજે પૂછ્યું કે ભગવાન, તમે શું જોયા કરો છો બધું? ત્યારે ભગવાન કહે, હું તો પૂતગલને જ જોયા કરું છું, બીજું બધું તો આ આંખેથી જ દેખાય છે, એ કંઈ જોયા કર્યું ના કહેવાય. મેં તો તમને રસ્તો દેખાડ્યો છે જોવાનો, કારણ કે પૂતગલ જોવાનું તમને હજુ ભાવે નહીં બરોબર. એટલે મેં શું કહ્યું કે રિયલ ને રિલેટિવ જુઓ. બહાર દરેક રિલેટિવ દેખાય ને તેની મેં રિયલ જુઓ તો 3 કલાક જોતા જોતા જાઓ ને તો સમાધિ એવી સુંદર રહે. 3 કલાક નહીં, 1 કલાક જ જુઓ તોય પુણ્યાશ્રાવક જેવી સમાધિ રહે. અને બીજા જોડે વ્યવહાર કરો ને તો કોઈ ગાળો ભાંડતો હોય તેને ગાળ ભાંડનારા તરીકે જોવાવો ના જોઈએ, એને શુદ્ધાત્મા જોવો જોઈએ. કોણ ગાળ ભાંડે છે તે જોવાનું અને એ કોણ છે તે જોવાનું, બંને સાથે રહેવું જોઈએ આ બધું જ્ઞાન. અને આપણું જ્ઞાન રાખે એવું છે બધાને.
આપે દ્રષ્ટિ આપી છે ને દાદા?
હા.
જો દ્રષ્ટિ ના આપી હોય તો આ બધી વાત માત્ર શબ્દોમાં જ રહે.
અમે સ્વરૂપ જ્ઞાન આપીએ એટલે પ્રજ્ઞાને બેસાડી દઈએ, પછી એ પ્રજ્ઞા તમને ક્ષણે ક્ષણે ચેતવે. ભરત રાજાને તો 24 કલાક ચેતવવા નોકરો રાખવા પડતા હતા. જ્યારે ગમે તેવા વિકટ સંયોગો આવે ત્યારે અમારું જ્ઞાન હાજર થઈ જાય, અમારી વાણી હાજર થઈ જાય, અમે હાજર થઈ જઈએ અને તમે જાગૃતિમાં આવી જાઓ. ક્ષણે ક્ષણે જાગૃત રાખે તેવું અમારું આ અક્રમ જ્ઞાન છે. આ કામ કાઢી લેવા જેવું છે. સાંધો જો એક ફેર મેળવી લીધો હોય તો કાયમી ઉકેલ આવી જાય.
અવ્યાબાધ સ્વરૂપી જે કિંચિત માત્ર દુઃખ ના દે.
ખરી રીતે તો જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને એ આત્મા તો કોઈને કિંચિત માત્ર દુઃખ ના દે એવો છે. કોઈને કિંચિત માત્ર દુઃખ ન કરે અને કોઈ એને કિંચિત માત્ર દુઃખ ન દે એવો શુદ્ધાત્મા છે ખરી રીતે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ આખું સમજી લેવાનું છે કે હું અવ્યાબાધ સ્વરૂપ છું, મારું સ્વરૂપ અવ્યાબાધ છે. મારું સ્વરૂપ એવું છે કે કોઈ જીવને કિંચિત માત્ર ક્યારેય પણ દુઃખ ન કરી શકે. અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારેય ના થાય. એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઈ શકે એ અનુભવ થઈ જાય. સામાને એનો અનુભવ નથી, પણ મને તો અનુભવ થઈ ગયો, પછી મારાથી દુઃખ થશે એવી શંકા ના રહે. જ્યાં સુધી સામાને મારાથી દુઃખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, એ શંકાનું નિવારણ કરવાનું. અને આપણું તો તેનું તે જ સ્વરૂપ છે, અવ્યાબાધ. જ્ઞાની પુરુષે જે ગાદી પર બેસાડ્યા તે ગાદી પર બેઠા બેઠા કામ કર્યા કરવાનું. તમારે ઘરમાં બધાની જોડે પ્રેમ હોય પણ તમને દ્વેષ આવે નહીં તો જાણવું કે ફરી બીજ પડવાનું નથી. અને દ્વેષ આવશે તો ફરી ફરી એના પર પ્રેમ પડ્યા કરશે. છતાંય આ જ્ઞાન પછી નવો કરાર ઉત્પન્ન નથી થાય એવો. નવા કરારનું તમે સમજી જશો.
બીજું કશું આ બધામાં ઊંડા ઉતરશો
તો બહુ ઊંડું સાયન્સ છે આ.
નિરાલમ સ્ટેશને બધામાં હું જ જુએ.
હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ આત્મા ખરો, પણ એ તો મોબારું કહેવાય. હજુ તો પ્રવેશ કર્યો મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં પ્રવેશ થઈ ગયો. હવે તમારો પ્રવેશ ત્યાં પૂર્ણ થશે જ્યારે નિરાલંબ આત્મા ભેગો થશે ત્યારે.
હવે શુદ્ધાત્મા થયા પછી બીજા કોઈ અવલંબનની જરૂર ખરી?
ના, આ બધા અવલંબન છોડાવીને શુદ્ધાત્માનું અવલંબન આપ્યું. આ અવલંબનમાં બધું આવી જાય ને પેલા સંસારના અવલંબન છૂટી જાય, પછી આ અવલંબન જે રહ્યું તે એની મેળે જ છૂટી જાય. આ શુદ્ધાત્મા એ શબ્દાવલંબન છે, તે શબ્દે એની મેળે છૂટી જઈ અને નિરાલંબ થઈ જવાશે.
તો પછીથી એ જ્યારે અવલંબન સારામાં સારું શ્રેષ્ઠ આપે કહ્યું, તો પછી બીજી ક્રિયાઓ ધારો કે ન થાય તો વાંધો ખરો?
ના, આ તો કશું ન થાય તેનો વાંધો નહીં, અને થાય તેમાં તન્મયાકાર થઈને છે તે ઘસડાવું નહીં. મેં જોયા કરીએ, કેટલાય અવલંબન છોડતો છોડતો જશે ત્યારે નિરાલંબ આત્મા ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે, જેને કેવળ આત્મા કહેવાય છે. તે ત્યાં આગળ વાત પૂર્ણાહુતિ થાય છે. કેટલાય સ્ટેશન જાય ત્યારે પછી છેલ્લું સ્ટેશન નિરાલંબનું આવે, અને તે તમને આવી જ જવાનું છે. ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી, અને ઉતાવળ કરવી હોય તો હું જોતા જોતા ચાલજો ને બધામાં. મેં હું મોઢામાં, મનમાં, ચિત્તમાં.
હું હી શરૂ થઈ અભેદતાની શ્રેણી.
બાકી તું હી ગાગા કરે તેને બદલે હવે શુદ્ધાત્મા છું ગાય કે ના ગાય. હું તો આપણા મહાત્માઓને ઘણી વખતે દેખાડું છું, બહાર આમ ગાડીમાં ફરતા હોય ને ત્યારે હું હી બોલતા બોલતા જાઓ, હું જ છું, તમે શુદ્ધાત્મા છો ને એ બધા શુદ્ધાત્મા છે એમ જોતા જોતા જાઓ, તો પછી હું તુંનો ભેદ ના રહ્યો ને હું તુંનો ભેદ છે ત્યાં આગળ જુદું છે, અને ભેદ બુદ્ધિથી થાય છે.
દેહાત્યાસ જેટલો ઓછો થાય એટલો ભેદ ઓછો થાય?
હા, ભેદ ઓછો થતો જાય. આ ભેદ જ કાઢવાનો છે ને.
અભેદતાની પ્રાપ્તિ એટલે શું?
સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ એવું ચરણવિધિમાં અમે માગીએ છીએ ને, તો એ અભેદતા એટલે શું?
અભેદતા એટલે તન્મયાકાર, આપણે ભગવાન જોડે એક થઈ જઈએ. અત્યારે જે જુદા છે ને, શુદ્ધાત્માને તમારે ભેદ કેટલો છે કે અત્યારે પ્રતીતિએ કરીને શુદ્ધાત્મા થયા, શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઈ, હું શુદ્ધાત્મા છું એની ખાતરી થઈ, થોડો અનુભવ થયો પણ તે રૂપ થયા નથી. એટલે તે રૂપ કરી દો એવું ભગવાનને કહે છે, એ અભેદતા.
એટલે બિલકુલ ભેદ નહીં?
હજુ ભેદ છે, મારે તમને હજુ શુદ્ધાત્મા કરવા પડે છે, પછી કરવાના પડે, અભેદ થવાનું.
શુદ્ધાત્મા જોડે અભેદ અહંકાર થાય છે ને?
ના, અહંકાર નહીં. વ્યવહાર નિકાલ કરવા માટે જે આ પ્રજ્ઞા જુદી પડી તે હવે એક થઈ જાય એટલે કામ થઈ ગયું.
કોણ કોની જોડે અભેદ થાય છે?
પ્રજ્ઞા ને શુદ્ધ આત્મા, મૂળ આત્મા બે જુદા છે તે એક થઈ જાય. અત્યારે હું પણ પ્રજ્ઞામાં વર્તે છે, આપણે જે વર્તીએ છીએ તે પ્રજ્ઞામાં વર્તીએ છીએ, હવે અહંકારમાં વર્તતા નથી. એટલે હું ચંદુભાઈમાં વર્તતો હતો ત્યારે અહંકારમાં કહેવાય, અત્યારે પ્રજ્ઞામાં વર્તીએ છીએ એટલે નથી શુદ્ધાત્મા, મૂળ આત્મા એટલે અંતરાત્મા જેને કહેવામાં આવે છે. આ અમારી પ્રજ્ઞા લગભગ આત્મામાં સ્થિર થઈ ગયા જેવી જ હોય, એટલે અમારે શુદ્ધાત્મા બોલવું ના પડે કે કશું વિચારવું ના પડે, અને તે રૂપે અભેદતા જેવું જ લાગે. સહેજ 4% કરીને બાકી છે અને તમારે અભેદ થવાનું છે. ધીમે ધીમે રહીને આ ફાઇલોનો જેમ જેમ નિકાલ થતો જાય તેમ તેમ અભેદ થતો જાય. ફાઇલોનો પૂરેપૂરો નિકાલ થઈ ગયો કે અભેદ થઈ ગયો, આ બધી ફાઇલોની જ ભાંજગઢ છે. પણ એ અત્યારે છે તે પ્રજ્ઞા સ્વરૂપે છે, અને પ્રજ્ઞા એ ભગવાનનો, આત્માનો અમુક ભાગ છે. જ્યારે કામ પૂરું થઈ જશે એટલે એક થઈ જશે પાછી, ભગવાન ને આત્મા એક જ. એ આત્મા જ્યારે ભૌતિકમાંથી છૂટી અને પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. નિરંતર સ્વરૂપની રમણતા એ જ પરમાત્મા. અને જ્યાં સુધી સ્વરૂપની રમણતાય ખરી અને આય રમણતા ખરી, ત્યાં સુધી અંતરાત્મા એ જ પ્રજ્ઞા.
રોંગ બિલીફ મટીએ ભગવાનમાં અભેદ.
જો શુદ્ધાત્મા એ જ ભગવાન છે, પોતાની મહી જ છે, તો પછી એ દૂર કસે હોય જ નહીં ને?
હા, બસ મહી છે એ જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન આ જગતમાં છે નહીં.
તો પછી એ ભગવાન જોડે પોતાને ભેદ ના હોય ને?
પણ અત્યારે તો તમને ભેદ છે. અભેદ થાય તો જ ભગવાન તમને ભેગા થાય એવા છે. પણ તમારે તો ચંદુભાઈ થવું છે, અને કોઈ બાઈના ધણી થવું છે, છોકરાના બાપ થવું છે, કોઈના મામા થવું છે, કોઈના કાકા થવું છે, તો પછી ભગવાન તમને ભેગા થાય જ નહીં ને? તમે ભગવાન ના થાવ તો એ તમારી જોડે અભેદ થઈ જાય. તમે શુદ્ધાત્મા થયા, ભગવાન ના થયા તો તમે અભેદ થઈ જાઓ. આ તો ભેદ તમે પાડ્યો છે, ભગવાને ભેદ નથી પાડ્યો. આ બાઈનો ધણી થઉં છું એવું કહ્યું એટલે ભગવાન કહે છે જા ધણી થા. તે આમ ભગવાન જોડે ભેદ પડ્યો. તમારું કહેવું ખરું છે કે આ ભેદ કેમ પડી ગયો? વાત તો ખરી જ છે ને. ભેદ તો એવું છે ને, ભગવાન તો પોતે મહી જ છે, પણ કેમ એકતા નથી લાગતી? ભગવાનની કદી પરવા જ નથી કરીને. એણે તો આ મારી વાઇફ ને આ મારો છોકરો ને આ મારો ભાઈ, આ મારો મામો, એ બધાની જ એને પડેલી છે, ભગવાનની એને પડેલી નથી. અરે ભગવાનની કોઈને પડેલી નથી, ભગતની ભગવાનની નથી પડેલી. ભગતને તો છબલી કા ને બધું તાનમાં ને તાનમાં મસ્તીમાં રહ્યા છે, ભગવાનની કોઈને પડેલી નથી. એ ભગવાન તો મને રોજ કહે છે કે કોઈને મારી પડેલી નથી, કોઈ ચાના તાનમાં, કોઈ ગાંજાના તાનમાં, કોઈ કશાના તાનમાં, કોઈ વિસ્કીના તાનમાં, કોઈ વાઇફના તાનમાં, તો કોઈ લક્ષ્મીના તાનમાં. બસ તાનમાં ને તાનમાં પડેલું છે આ જગત.
શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના.
તને ગમે છે અંદરના ભગવાન, મય બેઠા છે એનું નામ શું? અંતર્યામી ભગવાન, એમને પ્રાર્થના કરવી કે હે અંતર્યામી ભગવાન, મને મનની મજબૂતી આપો તો મજબૂતી આપશે, અને શ્રદ્ધા પણ આપો તો તે આપશે. હવે અંતર્યામી ભગવાનની પ્રાર્થના કરવાની છે. આપણે બહારના ભગવાનની તપાસ ના કરીશ, તું અંદરના ભગવાનની તપાસ કર. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. હવે ભગવાનની જોડે એકાકાર થઈ ગયા કે થઈ ગયું બધું અભેદ, અને એ અભેદ થવાને માટે આ બધું વિજ્ઞાન છે. આખું જગત ભગવાનને ખોળે છે અને તે અભેદ થવા માટે ખોળે છે. જય સચ્ચિદાનંદ.